નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એલપીજી લઈને ભારતીય જહાજ શિવાલિક ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું. 8 વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોના સભ્યો સાથે બેઠક યોજી. બિહાર, ઓડિશા અને હરિયાણામાં રાજ્યસભાની 11 બેઠકોની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપે પશ્ચિમ બંગાળ માટે 144 અને કેરલમ વિધાનસભા ચૂંટણી માટે 47 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી અને 24 ભારતીય ભાષાઓમાં સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. એલપીજી લઈ ભારતીય જહાજ શિવાલિક આજે સાંજે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરની સ્થિતિ પર આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશકુમાર સિન્હાએ જણાવ્યું હતું કે એલપીજી વાહક શિવાલિક દ્વારા કાર્ગોના ડિસ્ચાર્જમાં કોઈ વિલંબ ન થાય તે માટે બંદર પર દસ્તાવેજીકરણ અને પ્રાથમિકતા બર્થિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એલપીજી વહન કરતું બીજું ભારતીય જહાજ નંદા દેવી આવતીકાલે પહોંચશે. શ્રી સિંહાએ ઉમેર્યું હતું કે યુએઈથી રવાના થયેલ ભારતીય ધ્વજ જહાજ જગ લાડકી સુરક્ષિત રીતે ભારત તરફ આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે જહાજ લગભગ 81,000 ટન મુર્બન ક્રૂડ ઓઇલ વહન કરી રહ્યું છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે ખાડી ક્ષેત્રમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં કોઈ ઘટના બની નથી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે તમામ પક્ષોના સભ્યો સાથે બેઠક યોજી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજપત્ર સત્રના પ્રથમ તબક્કા દરમિયાન તેમના ગેરવર્તન માટે સસ્પેન્ડ કરાયેલા 8 વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને રદ કરવા માટે સર્વસંમતિ સાધવા આ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક દરમિયાન એ પણ સહમતિ બની હતી કે ગૃહનો કોઈપણ સભ્ય કાર્યવાહી દરમિયાન ગૃહની વચ્ચે આવશે નહીં. ગયા મહિનાની 3 તારીખે કોંગ્રેસ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદી સહિતના સાંસદોને અંદાજપત્ર સત્રના બાકીના સમય માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા. બિહાર, ઓડિશા અને હરિયાણામાં રાજ્યસભાની 11 બેઠકોની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો, ઓડિશામાં 4 બેઠકો અને હરિયાણામાં 2 બેઠકો માટે મતદાન થયું હતું. રાજ્યસભામાં 26 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી પંચે ગયા મહિને 10 રાજ્યોમાં 37 રાજ્યસભાની બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ઈરાનમાં લગભગ 550 ભારતીય નાગરિકો જમીન સરહદ દ્વારા આર્મેનિયામાં પ્રવેશ્યા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરની સ્થિતિ પર આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે ઈરાનથી 90 ભારતીય નાગરિકો જમીન સરહદ દ્વારા અઝરબૈજાનમાં પ્રવેશ્યા છે અને આ હિલચાલને તહેરાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે.
ઈરાન મેં ભારતીય સમુદાય કે લોગ મેં કુછ નાવિક લોગ ભી હૈ ઓર સાથ હી સાથ મછુઆરે સમુદાય કે લોગ ભી હૈ. इनके कंपनियों के साथ हमारी लगातार बातचीत होती रहती है ताकि हम उनका देखभाल, उनकी भलाई सुनिश्चित कर सकें. सभी भारतीय नागरिकों से हमारा अनुरोध है कि जो एडवाइजरी हमारे राजदूतावास ने निकाला है उस पर अमल करें. भारत सरकार प्रतिबद्ध है, अपने देशवासी वहां रहते हैं ईरान में, उनकी देखभाल के लिए, उनकी भलाई के लिए.
દરમિયાન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ માહિતી આપી હતી કે ક્રૂડ ઓઇલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને દેશભરમાં તમામ રિફાઇનરીઓ તેમની ઉચ્ચતમ ક્ષમતા પર કાર્યરત છે.
हम बार बार कंज्यूमर्स से अपील कर रहे थे कि ऑनलाइन बुकिंग करें. उसकी वजह से ऑनलाइन बुकिंग में इंक्रीज हुआ है और कल के डाटा के हिसाब से लगभग 90% बुकिंग्स हैव बीन ऑनलाइन. एक और इनिशिएटिव जो हम इस वक्त पुश करना चाह रहे हैं वो है डिलीवरी ऑथेंटिकेशन कोड. सो डिलीवरी ऑथेंटिकेशन कोड के नंबर्स में भी इम्प्रूवमेंट आया है. जो पहले 53% हुआ करता था कल वो 72% था.
વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બપોરે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેનની સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે આ જાન્યુઆરીમાં યુરોપિયન કમિશનના પ્રમુખની ભારતની ખૂબ જ સફળ રાજકીય મુલાકાત ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોનો એક વળાંક છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત તેના પર જોરશોરથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ડોક્ટર જયશંકરે સમકાલીન વૈશ્વિક વિકાસ પર શ્રીમતી લેયનની આંતરદ્રષ્ટિની પણ પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભાજપે આજે આગામી કેરળમ વિધાનસભા ચૂંટણી માટે 47 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન કાંજીરાપલ્લી બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યારે પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર નેમુન બેઠક પરથી ચૂંટણી લડશે. અન્ય એક ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વી મુરલીધરનને કાઝાકુટમ બેઠક પરથી ટિકિટ અપાઈ છે. ભૂતપૂર્વ રાજ્ય ભાજપ પ્રમુખ કે સુરેન્દ્રન મંજેશ્વર બેઠક પરથી અને નવ્યા હરિદાસને કોઝીકોડ ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે. ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આર શ્રીલેખા વાટેકિયુકાવુ બેઠક પરથી ચૂંટણી લડશે. 126 સભ્યોવાળી કેરળ વિધાનસભામાં આગામી મહિનાની 9મી તારીખે મતદાન થશે. 4મે ના રોજ મતગણતરી થશે. દરમિયાન ભાજપે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીને નંદીગ્રામ અને ભવાનીપુરથી મેદાનમાં ઉતાર્યા છે. વર્તમાન ધારાસભ્ય અગ્નિમિત્ર પોલ ફરીથી આસનસોલ દક્ષિણથી ચૂંટણી લડશે. ભૂતપૂર્વ લોકસભા સાંસદ દિલીપ ઘોષ ખડગપુર સદરથી અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સ્વપ્નદાસ ગુપ્તા રાસબિહારીથી ચૂંટણી લડશે. ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન ધારાસભ્ય અશોક ડિંડાને ફરીથી મોઇનના બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 294 બેઠકવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આગામી મહિનાની 23 અને 29 તારીખે 2 તબક્કામાં મતદાન થશે અને મતગણતરી 4મે ના રોજ થશે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે હાલમાં ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકોને કડક સલાહ આપી છે કે તેઓ તહેરાનમાં ભારતીય દૂતાવાસ સાથે પૂર્વ અને સ્પષ્ટ સંકલન વિના આગળની મુસાફરી માટે ઈરાનની કોઈપણ જમીન સરહદનો સંપર્ક ન કરે અથવા પાર કરવાનો પ્રયાસ ન કરે. એક માર્ગદર્શિકામાં દૂતાવાસે જણાવ્યું હતું કે જે ભારતીય નાગરિકો દૂતાવાસની જાણકારી અને માર્ગદર્શન વિના જમીન સરહદો દ્વારા ઈરાન છોડવાનો પ્રયાસ કરશે તેમને પરિવહનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. તે જમીન સરહદો તરફ અસંગઠિત ગતિવિધિઓને સખત નિરુત્સાહિત કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભારતીય સમુદાયના સભ્યો સાથે નિયમિત સંપર્કમાં છે અને જ્યાં જરૂર હોય ત્યાં સંકલિત વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. સાહિત્ય અકાદમીએ આજે 24 ભારતીય ભાષાઓમાં તેના વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. અકાદમીએ પ્રખ્યાત લેખિકા મમતા કાલિયાને તેમની કૃતિ જીતી જી અલ્હાબાદ માટે અને પ્રખ્યાત રાજદ્વારી નવ તેજ સરનાને તેમની અંગ્રેજી નવલકથા ક્રિમ્સન સ્પ્રિંગ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025ની જાહેરાત કરી છે. સંસ્કૃતિ મંત્રાલયે માહિતી આપી છે કે આ વર્ષે 8 કવિતા પુસ્તકો, 4 નવલકથાઓ, 6 ટૂંકી વાર્તાઓ અને 2 નિબંધોને સાહિત્ય અકાદમી પુરસ્કારો 2025 મળ્યા છે. આ દરમિયાન એક સાહિત્યિક વિવેચક, એક આત્મકથા અને 2 સંસ્મરણો પણ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. મંત્રાલયે માહિતી આપી હતી કે પસંદ કરાયેલા તમામ પુરસ્કાર વિજેતાઓને 1,00,000 રૂપિયાની રકમ અને કોતરણીવાળી તાંબાની તકતી અર્પણ કરાશે. આ પુરસ્કારો આ મહિનાની 31મી તારીખે નવી દિલ્હીમાં અપાશે. કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે જણાવ્યું છે કે ભારતે એપ્રિલ 2014થી 296 ગીગાવોટ નવી ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરી છે. આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી નાઇકે જણાવ્યું હતું કે સરકારે દેશને વીજળીની અછતમાંથી પૂરતી વીજળી માં પરિવર્તિત કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એલપીજી લઈને ભારતીય જહાજ શિવાલિક ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું. 8 વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે લોકસભા અધ્યક્ષ અને ઓમ બિરલાએ તમામ પક્ષોના સભ્યો સાથે બેઠક યોજી. બિહાર, ઓડિશા અને હરિયાણામાં રાજ્યસભાની 11 બેઠકોની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપે પશ્ચિમ બંગાળ માટે 144 અને કેરલમ વિધાનસભા ચૂંટણી માટે 47 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી અને 24 ભારતીય ભાષાઓમાં સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી. હવે પછી આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે આ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.